ચારિત્રની આરાધનાનો પર્વ દસ લક્ષણી પર્વ ચાલી રહ્યું છે. એમાં આજે ઈચ્છાથી રહિત તપની આરાધનાનો દિવસ છે. મુનિ દશામાં સંયમ, તપ, ત્યાગ આખીની બધાની પૂર્ણતા હોય છે. ગ્રસ્ત દશા હશે, એક દેશ હશે, પણ પૂર્ણરૂપ નથી હોતું. અને આવું આરાધન માત્ર મનુષ્ય પર્યાય માનવ ભાવમાં જ થઈ શકે છે. એક આપણી વિશેષતા જાણીને આવી આરાધનાની દશા પ્રગટ ન થાય તો ભાવના તો અવશ્ય કરવા યોગ્ય જ છે. એવું ન વિચારવું કે આ બધા વ્રતો હોય, બારમાં વિકલ્પરૂપના પણ એક જ ભૂમિકામાં હોય છે, પાંચમય ગુણસ્થાને હોય છે. અને આવું સંયમ અને તપ, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ત્યાગ કઈ ભૂમિકામાં હોય છે? મુનિ દશાની છઠ્ઠે સાથે. એટલે મને કોઈ એમાં લાગે વળગે, જીવનમાં થાય ન થાય છે નથી, ભાવના કેમ ન હોય? કોઈ કદાચ કરોડપતિ થાય ન થાય, પણ એની તૃષ્ણા તો પહેલેથી હશે કે મારે કરોડપતિ થવું છે, મારે કોઈ ડોક્ટર એન્જિનિયર કે થવું છે. થાય ન થાય જુદી વાત, તો ભાઈમાં એનો તૃષ્ણા છે, એનો લોભ છે, તો અહીંયા એક ભાવના કેમ ન હોય? દેહ વિચાર જુદા છે, સંયોગની તૃષ્ણા હોય અને આત્મહિતની ભાવના હોય. એમના વિચારો કે મારાથી કેવળના નથી થવાનું, સિદ્ધશા મુનિદશા નથી થવાની, નથી થવાનું તો એનો તને ભાવના તો હશે કે નહીં? ભાવના હશે તો ક્યારેક પુરુષાર્થ થવાનો અવસર છે, અને પુરુષાર્થ થશે તો પરમન થયા વગર રહેશે નહીં. એટલે આપણે આરાધનાના અવસરે આવી દશા નથી થઈ એ આપણો ખેદ છે, કે આવી દશા આવી દશાને પાત્ર થાવ એવું પણ મારી પાસે સમ્યક દર્શન નથી. પણ ભાવના તો એવી હોય કે આવી દશા મને ત્વરાથી પ્રગટ થાવ, અને આવી દશા જેમને પ્રગટ કરી છે એવા મુનિરાજોનું સ્મરણ કરીને, ભાવનાથી એમનું પૂજન કરીને મારી આવી દશા થાવ એવી ભાવનાને હું ઉછાળું છું, પ્રબળ રીતે પ્રગટ કરું છું. તો એમાં આજે તપ, તપમાં હંમેશા આપણું લક્ષ્ય એના ઉપર જાય છે. સંયોગ તો રહિત પણ ક્યારે પણ સંયોગથી રહિત થશે તો ક્યાંક ઉપયોગ તો જવો પડશે કે નહીં? સ્વભાવ તરફ ઉપયોગ જતા એ બાહ્ય તરફની વિષયોની ઈચ્છાઓ જ ઉત્પન્ન નથી થતી. આ તેનું નામ સાચું તપ કહેવામાં આવે છે. ઋષભદેવ મુનિરાજે દિવસ ગણી ગણીને વર્ષ પૂરું કર્યું હશે, તો શું ગણી ગણી, મહિનાઓ ગણી ગણીને શું કર્યું? કાળને ગણવો એ કોઈ તપ નથી. સહજપણે આત્માની આરાધનામાં એવા લીન રહેતા હતા કે આજ આહાર ગ્રહણ થયો છે કે નથી થયો, એ બે વિકલ્પો છૂટી ગયા. અને એટલા માટે આ તપ સાથે સામાન્યપણે શું આપણે નક્કી, એની સાથે ઉપવાસ આદિ તપ કરીએ એની સાથે આપણે શું ગણીએ છીએ? કષ્ટ કરીને કરાય એનું નામ તપ કહીએ છીએ. આનંદના વેદનપૂર્વકનું તપ હોય છે. ગુરુદેવસિંહ એ આજે તપ સાથે હંમેશા શું લે છે? અતિન્દ્રિય આનંદનું વેદન. તપ એ ક્યારેક કષ્ટદાયક, દુઃખદાયક હોય તો કરવું શું કામ? દુઃખની સાધના ક્યારે પરિપૂર્ણ સુખ નહીં અપાવે. કારણ કે ને શરીરને બહુ જ કષ્ટ આપીએ, શરીરને બહુ જ કષ્ટ આપીએ તો શું થશે? અરે શરીરને કષ્ટ પહેલો તો પ્રશ્ન જ છે, જળને વળી શું કષ્ટ હોય, શું દુઃખ ને સુખ હોય? જેને વેદન જ નથી એવા જડ અજીવ પૂતગલને શું દુઃખ કે દુઃખ? ફરી ફરીને તત્વ અભ્યાસ વગર આવી ભૂલ થયા વગર રહેશે જ નહીં. ભૂલ આવી આપણે શું કરીએ છીએ? ડાઘ લાગ્યો છે ગાલમાં અને અરીસાને સાફ કરવા જઈએ છીએ. ડાઘ ક્યાં દેખાય છે? બે જગ્યાએ દેખાય છે, એક ગાલ ઉપર છે અને બીજો ક્યાં છે? અરીસા. બે જગ્યાએ છે ને, એટલે પેલો આપણે અરીસાનો સાફ કરશો પછી ગાલનો કરશો. ડાઘ બે જગ્યાએ છે જ નહીં, એક જગ્યાએ ડાઘ છે અને બીજી જગ્યાએ એનું પ્રતિબિંબ છે. બિંબ પ્રતિબિંબ એક સરખા જેવા દેખાશે પણ અશુદ્ધતા તો એક જ જગ્યાએ છે. એમ ક્યારે પણ જીવનમાં કષ્ટ કોઈને દેવાનું જ નથી. તપની આરાધના આનંદદાયક હોય છે. શરીર બિચારું જળ અજીવ એને શું કષ્ટ દેવાનું? ખરેખર તો કષ્ટ મારા પોતાના અજ્ઞાન વિભાવ ભાવથી છે અને એ તરફની દ્રષ્ટિ છોડવી. આ 14મી ગાથા આખી એના માટે છે. એના માટે જો એક વાત ફરીથી, મુખ્ય વાત તો 14મી ગાથામાં શેની વાત? ગુરદર્શી કે ને સમ્યક દર્શનની વાત છે. અને સમ્યક દર્શનમાં ક્યારે પ્રગટ થશે? સાથે શુદ્ધ નહીંથી જ્યાં શુદ્ધાત્માનું ગ્રહણ થશે તો જ્ઞાનમાં એ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ અને તે જ સમયે શ્રદ્ધામાં હું અબદ્ધ શ્રષ્ટ છું, અનન્ય છું, નિયત છું, અવિશેષ છું અને અસંયુક્ત, એવી પ્રતીતિ શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. તો એની સાથે આચાર્યદેવે કીધું કે આ વિષય તને આપીએ છે પણ તને અનાદિકાળથી તું બધ સ્પષ્ટપણા તરફ જોઈ રહ્યો છો, તું ગતિની નવી નવી પર્યાય તરફ તું જોઈ રહ્યો છો. પર્યાયમાં હિનાદિક એટલે તારી દ્રષ્ટિ આખી પર્યાય બુદ્ધિ તરફ જ છે અને એ જો તારે સમ્યક દર્શન શુદ્ધ નહીં જો તારે પ્રગટ કરવું હશે તો એનાથી તારે દ્રષ્ટિ ફેરવવી પડશે. અનાદિકાળથી જ્યાં તો હું રોકાઈ ગયો છું એ પર્યાય બુદ્ધિ, પરદ્રવની વાત તો હજી ઘણી દૂરની વાત. અરે છેલ્લે ક્યાં સુધી પહોંચાડ્યા? ગુણ ભેદમાં પણ અટકતો નહીં. તો અહીંયા તો તપની આરાધનામાં તપ એ શું છે? પૂતગલનું પ્રણમન છે, આશ્રવ બંધનું પ્રણમન છે કે આત્માનો મોક્ષ માર્ગ સંવર નિદ્રાનું પ્રણમન છે? એ જીવની પોતાની નિર્મળ પણતીનું પ્રણમન છે. એમાં ન કોઈ શરીર આવે છે અને ન તો કોઈ વિકલ્પ આવે છે. એ તો જ્યારે અંદરની સ્થિરતા નથી તો બહારમાં વિકલ્પ આવે છે, તો એ વ્રત એ તપ ઉપવાસ આદિ તપનો વિકલ્પ એ આવે છે, જે પૂજામાં જુદી જુદી ઉપવાસને પાણાથી લઈને બધી વાત લીધી અને એના પછી છ પ્રકારના બહિરંગ છે અને છ પ્રકારના અભ્યંતર એ તપની વ્યાખ્યા કરી એ ભૂમિકાના વિકલ્પની વાત કરી છે. સાથે અંદરમાં મુનિરાજને ત્રણ કસાયના અભાવની વિતરાગતા છે જ, એનું નામ જ ઈચ્છા નિરોધ તપ છે. આપણે શું કરીએ છીએ? ઈચ્છાનો બદલાવ એ કોઈ તપ નથી. ખાવાની ઈચ્છામાંથી શેમાં આપણે આવીએ છીએ? ન ખાવાની એ કોઈ એ તપ નથી અને એ નાસ્તિથી છે. અસ્થિથી વિચાર કરીએ તો પ્રતપંતી ઇતિ તપ. આત્મા વિતરાગતાથી ઉજ્જવળ બને, અધિક શુદ્ધતાની શરૂઆત તો થઈ ગઈ છે પણ હજી વિશેષ શુદ્ધિની વૃદ્ધિ થાય, આ તેનું નામ યથાર્થપણે તપ કહેવામાં આવે છે. જે મૂલી કોઈ હોય છે, તાંબાના પિત્તળના જે ઓલા હોય છે, એને શું લગાડે છે? ગેરું લગાડે. અહીંયા બ્રાસો અત્યારના મારે તો એ શું થાય છે? ચળકે છે, ચમકે છે. એમ આત્મા વિતરાગતાથી અધિકપણે ચમકે, આ તેનું નામ તપ કહેવામાં આવે છે. ફરીથી કષ્ટદાયક હશે એ તપ નહીં હોય. તપ સાથે અવિનાભાવી આનંદનું વેદન હોય છે, અને આનંદનું વેદન ન હોય તો સમજી લેવું એ ધર્મરૂપ પણમન નહીં હોય. ધર્મ દુઃખરૂપ હોય કે આનંદરૂપ હોય? અને જો ધર્મ દુઃખરૂપ હશે તો એની સાધના કોણ કરે? સામે ચાલીને દુઃખી થવાનું કોણ કરે? એ આપણે ઇન્દ્રિય વિષયોના ગુલામ હોવાથી આપણને એમ લાગે કે આ બધું કરવું કેવું છે, કષ્ટદાયક. અરે એકવાર અતિન્દ્રિય આનંદના રસમાં, ગુરદેવસિંહના શબ્દો કે ને, લેજત, લેજત તો ખબર હશે ને ગુજરાતી, લેજત એટલે આનંદમાં એવો હોય કે બીજું કઈ યાદ જ ન આવે. જેમ ઠંડી હવાની કુલ બ્રિજ જેને કઈ આવે તો આમ કેવા હોય, બીજા બધાને જાણે ભૂલી જાય. મુનિરાજ આનંદની લેજતમાં મોજમાં એવા એકાકાર થઈ જાય કે આહાર લેવો એવો તો નહીં, આહાર નથી લેવાનો એવો વિકલ્પ પણ નથી. આ એનું નામ તપની આરાધના કહેવામાં આવે. જૈન દર્શનનું બધું જ જગતથી ઉત્કૃષ્ટપણે જુદી જાતનું હશે, નિશ્ચય તો જુદી જાતનો છે જ. જૈન દર્શનના વ્યવહાર, અરે આવા આરાધનાના અવસર જેને પર્વ કહીએ એ પણ જગતથી જુદી જાતના છે. જગતમાં પાંચ ઇન્દ્રિય વિષયોની અધિકતામાં પર્વ ગણવામાં આવે છે, સારું ખાવું, સારું પહેરવું, બધું જે પ્રકાર. અને જૈન દર્શનના જે કોઈ પર્વ છે એ બધા સંયમ અને સાધનાના હોય છે. સંયમ છે એ કોઈ લાચારી નથી, સંયમ છે એ કોઈ બળજોરીથી પરાણે કરવા જેવું નથી. પણતીને જ એવી મર્યાદિત સંયમિત કરી લે છે કે બહિર્મુક્તામાં વિકલ્પ એનો જાતો જ નથી. તેવા સંયમ તપ એના પર્વના દિવસો આપણે ચાલે છે. આજ ગુરદેવસિંહનું ફરીથી નાયરોબીનું જ પ્રવચન, છેલ્લા બે દિવસથી નાયરોબીના પ્રવચન આપણે સાંભળીએ છીએ. ગુરદેવસિંહ જ્યારે પહેલી જ વારે જ પરદેશ જવાનો, એ પણ નાયરોબીમાં પંચકલાણક પ્રતિષ્ઠા મહોત્સવ, અને તે દિવસે 15 દિવસ ગુરદેવસિંહ પ્રવચન આપેલા. એમાં આજ કીધું ને 10 દિવસ તો થઈ ગયા, 5 દિવસ બાકી છે. 1979ના ડિસેમ્બરથી લઈને 80 જાન્યુઆરીમાં ગુરદેવસિંહ ત્યાં પધારેલા ત્યારે આ પ્રવચનો થયેલા, અને એમાં 14મી ગાથા અને પછી હવે શરૂઆત 15મી ગાથાની કરી. અને એક સહેજે એવો યોગ ગુરદેવસિંહને એવી ભાવના સાથે થયેલી કે ગુજરાતીમાં તો પ્રવચન થયા, પછી ખાસ કરીને શેમાં કે આજે શરૂ કર્યું ને, 15 મિનિટ તો 15 મિનિટ વિડીયો ઉતરતા હતા. ગુરદેવસિંહની એક ભાવના હતી. 17-18માં પણ ગુરદેવસિંહ આગળ ગુજરાતીમાંથી એક દિવસ ખાસ હિન્દીમાં પ્રવચન આપેલું, એ વિડીયો ઉતરેલું. એ એટલી એક કરુણા કે ભાઈ ગુજરાતી જે ભાષામાં જેમ બધા સમજે એમ રીતે હિન્દી ભાષી લોકો માટે પણ એક ખાસ 17-18માં એમાંથી પણ એક હિન્દીમાં પ્રવચન હતું. એમાં આજ ચાલો 105 પાને જોઈએ, 14મી ગાથા. એમાં સૌથી પહેલો પેરેગ્રાફ છે એની 4થી લાઈનમાં લઈએ. ભાઈ ઉપર ટપકે આ પકડાય એવું નથી, છે શબ્દ મળે છે. આ તો ઊંડાણમાં જઈને, ભોંય તળિયામાં જઈને જેમ તપાસે એમ અંતર સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ત્યાં પહોંચવાની આખી વાત છે. શું છે, ક્યાં સુધી પહોંચવાનું છે? ઉપર ટપકે તો ખબર હશે, ખાલી ઉપર ઉપરથી જેમ સમુદ્રમાં એની ઊંડાણ માપવા માટે શું હશે, બહાર કિનારે ઉભા ઉભા કે ના મધ દરિયે જવું પડે, એમાં તત્વને શું હોવું છે? અંતરંગ ઊંડાણમાં જશે, ભોંય તળે એટલે ઊંડાણમાં, અને તો વસ્તુ સ્વરૂપ શું છે એ ખ્યાલમાં આવે છે. અને અહીંયા વાત બીજા પેરેગ્રાફ, ત્રીજો પેરેગ્રાફ, 5 બોલ આવ્યો ને ગુરદેવસિંહ સંક્ષિપ્તમાં બતાવી દીધા. એક તો બધ સ્પષ્ટ એમ દેખાય, છતાં એની દ્રષ્ટિ છોડી અબદ્ધ સ્પષ્ટ અનન્ય અંદર છે તેને જો. જો આખી વાત શું લીધી, પર્યાયમાં જોઈશ તો આ બધું દેખાશે, તો પછી આપ અમને અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત સુધી શું કામ લઈ જાવ? પર્યાયમાં આત્મા કર્મથી બંધાયેલો છે, શરીરાદીનો એક ક્ષેત્રાવગા સંબંધમાં એ સ્પર્શ કહેવાય છે. પર્યાયમાં નવી નવી અન્ય અન્ય ગતિઓ છે, પર્યાયમાં જોઈએ તો હિનાદિકપણું અવિભાગ પ્રતિછેદોનું છે, કસાય જ્ઞાનનો ક્ષપ્રમ ઓછો વધતો થાય, આવું બધું છે, અને છતાં તમે અમને એની નાસો કામ પાડો. તારું પ્રયોજન શું છે? આજે ગુરુદેવજી 15મી ગાથામાં જૈન શાસનની વાત લીધી. જૈન શાસન ક્યાં રહે? જૈન મંદિરમાં રહે, એના કળશમાં રહે, એના ધજામાં રહે, ક્યાં? જૈન શાસન ક્યાં રહેતું હશે? જૈન ધર્મ કહો, જૈન શાસન કહો, ક્યાં રહેતું હશે? જૈન દર્શન, જૈન ધર્મ આત્માની નિર્મળ પણતીનું નામ છે. એ પણતીને તમે રાગથી રહી જોશો તો વિતરાગતા, ચારિત્રની પણતી, અને એને જ્ઞાનની અપેક્ષાએ જોશો તો અબદ્ધ સ્પષ્ટ એવા પાંચ બોલ સ્વરૂપ આત્માને જે જાણે એવું ભાવશ્રુત જ્ઞાન, એ જૈન શાસન છે. ચારિત્રની અપેક્ષાથી લઈએ તો એ જૈન શાસન શું છે? વિતરાગતા, જેટલી જેટલી વિતરાગતા એ જૈન શાસન. અને જ્ઞાનની અપેક્ષાએ લેશું તો જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું, એ ભાવશ્રુત જ્ઞાનનો વિષય કોણ છે? જે સુદનયનો વિષય છે, જે સમ્યક દર્શનનો વિષય છે, એ જ ભાવશ્રુત જ્ઞાનનો વિષય અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અણસ એ આત્મા છે. તો એની વાત લેતા એ કહ્યું છે કે આપ આ બધું પર્યાયમાં હોવા છતાં અમે અબદ્ધ સ્પષ્ટ આત્મા તરફ તને કેમ લઈ જઈશ? કારણ કે એ પર્યાયના ભેદભાવોને, વિભાવ ભાવોને તું જ્યાં સુધી લક્ષમાં રાખીશ ત્યાં સુધી તને સમ્યક દર્શન આત્માની નિર્મલ શુદ્ધ પવિત્ર એવી શ્રદ્ધારૂપની પણતી પ્રગટ થવાની નથી. અને એના માટે આપણને એ છે તો પણ એમ કહીને સ્વભાવની સમીપ લઈ જાય છે. અને સ્વભાવની સમીપ એટલે શું? કે એવો સ્વભાવનો અનુભવ કરતા, શબ્દ એમાં છે, સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા. સમીપ એટલે શું? સમીપ એટલે શું? સમીપ નજીક, બાજુમાં. નજીક બાજુમાં એટલે શું? તે રૂપે પણતી એમાં તન્મય એકરૂપપણે થઈ જાય, જ્યાં ભેદજન્ય બીજો વિકલ્પ ઉભો ન થાય, આ તેનું નામ સમીપ એટલે એનો અનુભવ કરવાનો. તો આ રીતે આ શા માટે લઈ જાય છે? કે પર્યાયમાં આવું હોવા છતાં જ્યાં સુધી આવા ભેદમાં તું ઉભો છો, તને રાગ જ થવાનું છે, નિર્વિકલ્પ સ્વાનુભૂતિ સમ્યક દર્શન થવાનું નથી. તો એ રીતે આપણને લીધા. એનાથી 106 પાના ઉપર આપણે આવીએ, એમાં વચ્ચે પેરેગ્રાફ છે, ઉપરથી ત્રીજો, એવી રીતે આત્માનો, એ જે પેરેગ્રાફ છે નીચેથી બીજો, એમાં એ જ પેરેગ્રાફમાં ઉપરથી 5મી લાઈન, નીચેથી 3જી લાઈન, વિકારનું સંયુક્તપણું ન જોતા સંયુક્તપણું વ્યવહારે પર્યાયમાં છે. શું શબ્દ છે? પર્યાયમાં સંયુક્તપણું, કોનાથી સંયુક્તપણું અહીંયા લેવું છે? પાંચમો બોલ, મોહથી સંયુક્તપણું, વિકારી દશાથી સંયુક્તપણું, સુખ દુઃખના પરિણામ જે માનેલા, બાકી તો હરક શોકના, એનાથી પર્યાયમાં વ્યવહારે સંયુક્ત છે. હવે કે છે, છતાં આપ અસંયુક્ત એવા સ્વભાવ સુધી શું કામ અમને લઈ જાઓ છો? એની દ્રષ્ટિ કેમ કરાવો? તેનું કારણ, પણ જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે, જેને ધર્મની પહેલી દશા પ્રગટ કરવી છે, એણે એ મોહનું સંયુક્તપણું ન જોતા આત્માના ચૈતન્યના સ્વભાવને જોવો. આ આપણું પ્રયોજન કરાવે. જે નથી એની વાત તો છે જ નહીં, પણ જે છે, જેના હોવા છતાં જેના લક્ષ્ય પ્રયોજન સિદ્ધ થતું નથી એને પણ દ્રષ્ટિ છોડાવે. જે પરદ્રવ્યો આત્માના અસ્તિત્વમાં દ્રવગુણ પર્યાયમાં સ્વચતુષ્ટયમાં નથી એની તો વાત નહીં, તેનું કોણ ધ્યાન કોણ રાખશે? પછી આપણે બધા જો બધું છોડી દેશું, પરદ્રવ્યોનું બધું થોડુંક ધ્યાન કોકે તો માથે લેવું જોવે કે નહીં, તો સમાજનું કે આ બધાનું શું થશે? નિર્થક વિકલ્પોમાં અટકીશ નહીં, કરતા બુદ્ધિનો બોજો લઈશ નહીં. આત્માનું અહિત કરનાર એ કરતા બુદ્ધિ અને શુભરાગની મીઠાશ છે. અહીંયા કે પરદ્રવ્યની તો વાત નથી, જે તારી પણતીમાં જે છે ઉત્પન્ન થયા છે અને છતાં એ ભેદના લક્ષે વિભાવના લક્ષે તને સમ્યક દર્શન આત્માની અનુભૂતિ થવાની નથી. માટે જેને સમ્યક દર્શન કરવું હોય, શું શબ્દ છે કોની વાત લીધી? જેને કરવું હોય એની વાત છે. મારે તો ક્યાં કરવું છે, એમાં તલે જેને કરવું છે. ક્યારે આ વાત આવતા આપણા ઉપર આમ લાગે છે, એમ લાગે છે આ મને સંબોધીને આ મારા માટે આ કહેવામાં આવ્યું છે. જેને નહીં મને, મારે આ સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો એ મોનું સંયુક્તપણું પર્યાયમાં છે, એને પણ દ્રષ્ટિમાંથી છોડું. દ્રષ્ટિને કેટલી સંકેલવી પડશે આનાથી વિચારવા જેવું છે. ફરીથી જે પોતાના અસ્તિત્વમાં નથી એની વાત તો છે જ નહીં. પોતાના અસ્તિત્વમાં પર્યાયમાં આવો છે ભાવ અને મોતી સંયુક્તપણું ન હોત તો પછી શુદ્ધ નહીં કે ધર્મ પ્રગટ કરવાનો પ્રશ્ન ક્યાં રહેશે? તો જે પોતામાં છે એને પણ આચાર્યદેવ છોડાવે છે કે એની પણ એકવાર તું દ્રષ્ટિ છોડજે. દ્રષ્ટિને એકરૂપ સિવાય ક્યાંય અનેકપણામાં લઈ જતો નહીં. દ્રષ્ટિને અભેદપણાથી છોડીને ક્યારે ભેદપણામાં લઈ જતો નહીં. આનાથી વધારે શું જેને સમજવું છે એના માટે આટલો તેજીને ટકોરો બસ છે. ગુણ ભેદ સુધીથી પણ આપણને દ્રષ્ટિ છોડાવે છે. એ ગુણ ભેદને છોડીને હું અનંત ગુણોનું એકરૂપ અભેદરૂપ અખંડરૂપ હું તત્વ છું એ ત્યાં દ્રષ્ટિ લઈ જવાની છે. તો એની જ ફરીથી એ જ 106 ને લાસ્ટ લાઈન, વિકારનું સંયુક્તપણું જણાય તે વ્યવહારથી પર્યાયથી વર્તમાનથી છે. પણ જો આખી વાત શું છે આનાથી વિચાર કરીએ તો શું સિદ્ધ કરે છે આચાર્યદેવ ગુરુદેવજી? શું સિદ્ધ કરે? અનેકાંત સિદ્ધ કરીને સમ્યક એકાંત એવા સ્વભાવમાં લઈ જાય છે. પર્યાયમાં પણ છે એમ કરીને શું સિદ્ધ કર્યું? પર્યાયનો ધર્મ અનેકાંતપણો અશુદ્ધતા રાગ દ્વેષ મોહ એ પર્યાયમાં છે એ સિદ્ધ કરીને ક્યાં લઈ જાય છે આપણને? સમ્યક એકાંત, છેલ્લે બોલમાં છે ને પાંચમાં, એકાંત બોધ સ્વરૂપ. એકાંત એટલે માત્ર જ્ઞાન સ્વરૂપ, જેમાં અંશ માત્ર પણ રાગાદીનો સદભાવ નથી. તો એવી સ્વભાવ તરફ લઈ જાય છે અને એ જ અનેકાંતનું જ્ઞાન પણ સમ્યક એકાંત સુધી પહોંચવા માટે. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નીચ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી, એ જ વાત અહીં આપણને છે. તો જો ફરીથી 107 પાને પહેલી ત્રણ લાઈન જઈએ, ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ જોતા, 107 પાને પહેલી લાઈન, જાણનાર દેખનાર પ્રભુ છે એવો જાણવા દેખવાનો સ્વભાવ જોતા, આ કન્ડિશન છે. મોનું સંયુક્તપણું એટલે રાગવેશ અને દુઃખનું સહિતપણું એ બધું જૂઠું છે. ક્યાં પહોંચ્યા છે? સ્વભાવ કેવો સ્વભાવ છે? જ્ઞાન સ્વભાવ. અને જ્ઞાન સ્વભાવમાં શું હોય? કોનું કરવાપણું હોય? પરનું કરવાપણું હોય કે રાગનું કરવાપણું હોય? જ્ઞાન સ્વભાવમાં જ્ઞાતા દ્રષ્ટા જાણવા દેખવાપણામાં કોનું કરવાપણું હોય? પરનું તો કરી શકતો જ નથી, જે નથી કરી શકતો એનો તો પ્રશ્ન નથી, અને જેના કરવા પણાથી વેદનમાં આકુરતા આવે એ પણ કરવા યોગ્ય નથી. જાણવા યોગ્ય કોણ છે? આશ્રય અવલંબન લેવા યોગ્ય કોણ છે? આત્મા તો બોલશું, એ તો સિમ્પલ છે. કેવી રીતે ઓળખશું કોણ કયો પદાર્થ છે કે જે અવલંબન લેવા યોગ્ય, આધાર આશ્રય લેવા યોગ્ય છે? જેનો આશ્રય અવલંબન લેવાથી વેદનમાં આનંદ આવે એ તત્વ આશ્રય કરવા યોગ્ય છે. કયું છે? અને એટલા માટે છઠ્ઠી ગાથામાં એવું શુદ્ધાત્મા કોણ છે જેનું સ્વરૂપ જાણ. તો એવું સ્વરૂપ જાણજે આશ્રય કે જેના ફળમાં શું આવે? આનંદનું વેદન આવે. તો એ તત્વની અહીંયા વાત કરે છે કે એ તત્વમાં જતા કોઈનું પણ કરવા પણાનું કે એ પ્રકાર અભિપ્રાય કે વિકલ્પ પણ રહેતો નથી. અને આ રીતે જો એમાં 107 પાને ત્રીજો પેરેગ્રાફ છે, એ કહે છે કે મોહનું સંયુક્તપણું ક્યારથી છે? અનાદિથી છે. 107 પાને બીજો પેરેગ્રાફ એ કહે છે કે મોહનું સંયુક્તપણું અનાદિથી છે. કેમ અનાદિથી છે? કેમ, શા માટે અનાદિ? એનું કારણ આપે. પર્યાયમાં એની દ્રષ્ટિ વર્તમાન હોવાથી તેને શું દેખાય છે? રાગ દ્વેષને મોહને જ ભાળે છે. કોની વાત કરી છે? આપણી. હંમેશા આપણે કોને પકડ્યું છે? વર્તમાન પર્યાયને જ એટલું અસ્તિત્વ માની એની દ્રષ્ટિ. અને પર્યાયમાં તો શું છે? અનાદિકાળ રાગ દ્વેષ અને મોહ, અને એટલે એનાથી સહિતપણાનું આપણે આપણું અસ્તિત્વ માન્યું છે. અને આ દશા આજકાલની નથી, ક્યારથી ચાલી આવે છે? અનાદિથી. ફરીથી અનાદિથી આવી દશા કેમ આવે? કારણ કે આપણી દ્રષ્ટિમાં જે એકરૂપ અભેદ અસંયુક્ત રૂપ અનંત આનંદ સ્વરૂપ એવા તત્વનો તો ક્યારેય વિચારણાય નથી ચાલી, તો અનુભવ દ્રષ્ટિ તો ક્યાંથી હોય? પર્યાય બુદ્ધિમાં અનાદિથી છીએ, અને પર્યાયમાં રાગ દ્વેષમો હોવાથી એનાથી સંયુક્તપણું જ માનીએ છે, એને જ ભાળે છે. અને એની એક લાઈન છોડીને, શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ કરતા એને આનંદનું વેદન આવતા. જો સરસ શું પાડ્યું? આત્મા સ્વભાવની દ્રષ્ટિ થઈ તવે શેનું વેદન આવ્યું? અને આનંદનું વેદન આવશે એ પોતાને દુઃખમય કેમ માની શકે? જેમ સાકર ચાકતા ગેળો સ્વાદ આવ્યો, હવે સાકરની તીખી માનશે કે કડવી માનશે? કેવી માનશે, તીખી કે કડવી? કેમ, બેમાંથી કેમ નહીં? અરે જો એના ચાકવાથી ગળપણનો સ્વાદ આવ્યો તો એટલો તો વિશ્વાસ આવે કે આ સાકર સ્વયં ગળપણ સ્વરૂપ હોવી જોઈએ. એમ જ્યાં પોતાના શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ થઈ શેનું વેદન આવ્યું? આનંદનું વેદન આવ્યું. અને આનંદનું વેદન આવે તો હું મોહથી ને દુઃખથી સહિત છું, સંયુક્તપણું છું, એવો અભિપ્રાય કેમ રહે? આ આખી ન્યાય સહિત અનુભવપૂર્વકની વાત ગુરુદેવજી કહે છે. આનંદનો અતિન્દ્રિય આનંદનું વેદન એ જાહેર કરે છે કે હું સ્વયં સ્વભાવથી જોઉં તો ક્યારે મોહ અને દુઃખથી હું સંયુક્ત નથી. ક્યારની વાત છે? ક્યારની વાત છે? જેને આનંદનું વેદન થયું છે એને તો પ્રત્યક્ષ વિશ્વાસ તો એક આવી ગયો છે. તને એ આનંદનું વેદન નથી આવ્યું, પણ જીનવાણી ગુરુવાણીના આધારે એટલો વિશ્વાસ તો કરજે. પર્યાયમાં મને આનંદનું વેદન નથી, પણ એ સ્વભાવ હોય એ ક્યારેય અશુદ્ધ અને દુઃખરૂપ ન હોય. સ્વભાવમાં શું હોય, વિરુદ્ધતા હોય કે અપૂર્ણતા હોય? સ્વભાવમાં વિરુદ્ધતા અને અપૂર્ણતા હશે તો કોઈ ક્યારેય પણ પર્યાયમાં પૂર્ણ થઈ શકશે નહીં. વસ્તુ પોતાના અસ્તિત્વથી શુદ્ધ અને નિર્મળ જ હોય. ગુરુદેવ એના માટે કઈ કડી ગાતા? પ્રભુ તુમ જાણ કરીતી સૌ જગ દેખતા હો લાલ, નિજ સત્તા એ શુદ્ધ સૌને પેખતા હો. હે ભગવાન, આપના કેવળ જ્ઞાનમાં બધાને જાણો છો, છય દ્રવ્યને પદાર્થોને આપ જાણો છો, એ છય દ્રવ્યને મૂળભૂત રીતે આપ કેવા જાણો છો? કે નિજ સત્તા એ શુદ્ધ, સૌને પેખતા, સૌને જાણો છો આપ. તો હું પણ એક કેવો છું? સ્વભાવથી પરિપૂર્ણ શુદ્ધ છું. તો એ આનંદનું વેદન આવતા મોતી સંયુક્ત ને દુઃખ છે એ જૂઠી વાત છે. અને આ રીતે પર્યાયમાં જે કાંઈ પાંચ ભાવ છે, ક્યા ભાવ છે પર્યાયમાં? કર્મ સાથે અને શરીર સાથે એક ક્ષેત્ર આવતા સંબંધવાળો એક ભાવ છે. પર્યાયમાં અલગ અલગ ગતિઓ થાય છે. પર્યાયમાં હિનાધિક પણું છે, ગુણ ભેદ દેખાય છે ભેદથી જોઈએ તો, અને મોતી સંયુક્ત. પણ આ પાંચે ભાવ કોઈ સમ્યક દર્શનનો વિષય નથી. આ પાંચેય ભાવના લક્ષ્ય ક્યારેય સમ્યક દર્શન થવાનો નથી. અને એટલા માટે એ હોવા છતાં પણ એની દ્રષ્ટિ તું છોડજે. અને જેના અવલંબે દ્રષ્ટિ કરવાથી આશ્રયે તને સમ્યક દર્શન થાય એવા અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત આત્માની તું દ્રષ્ટિ કરજે. આખી 14મી નંબરની ગાથા શું કરાવે છે? આપણો અભિપ્રાયનો પલટો, દ્રષ્ટિનો પલટો, શ્રદ્ધાનો પલટો. અને આવું શ્રદ્ધાના પલટા થયા વગર નવ તત્વનો અભ્યાસ કરીશ તો પણ તને ભેદ દેખાશે, અંદરમાં છુપાયેલી એકરૂપ આત્મજ્યોતિ નહીં દેખાય. જે 13મી ગાથામાં આપણને વાત કરી, સમ્યક દર્શનની વ્યાખ્યા કરી, શું છે 13માં સમ્યક દર્શનની જ છે ને? નહીં, યાદ કરવી પડશે. ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ ને આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ તે. કોની વ્યાખ્યા અંતે તો આવી? સમ્યક્ત્વની વાત. અને એ સમ્યક્ત્વની વાત કરતા આચાર્ય દે કે તું જૈન શાસનમાં અથવા 11 અંગ ભણી ચૂક્યો ત્યારે નવ તત્વના ભેદ પ્રભેદ ત્યાં સુધી બધે સુધી પહોંચ્યા. ક્ષોભસમની અધિકતા ક્યારેય કરી પણ પ્રયોજનને તો ભૂલી ગયો હતો. શેની અધિકતા થઈ ગઈ હતી? ભેદ અભેદમાં પહોંચતા મૂળ પ્રયોજન જે હતું, મૂળ પ્રયોજન શું છે? કે જે તત્વને ક્યારે પણ એમાં અંશ માત્ર પણ વિપરીતતા રહી તો પોતાનું સુખનું પ્રયોજન થવાનું નથી. અને એટલા માટે તો શેની ભૂલ આવે છે? શાસ્ત્રમાં છે કઈ ભૂલ દેખાડે છે અને એને ટાળવાની વાત આવે. સાત તત્વ સંબંધીની ભૂલ, નવ તત્વ સંબંધીની ભૂલ આવે છે. બીજી કોઈ ક્ષોભસમમાં કદાચ ઓછું રહી ગયું એની નથી, એમ કરીને એમાં પણ ભૂલ કરવી છે એમ નથી કહેવાનો હેતુ. કહેવાનો હેતુ આપણી મુખ્યતા છે એના ઉપર. ક્યારેક અવશપણે અવ્યક્તપણે અજાણતા પણ ક્ષોભસમનો લોભ રહી જાય છે અને પ્રયોજન ચૂકાઈ જાય છે. ક્ષોભસમ સેજે ગણધરદેવ જેવા હોય, શ્રુત કેવળી જેવા હોય, ક્ષોભસમ સેજે હોય એ કોઈ દોષરૂપ નથી, પણ એની શું રહી જાય છે? અધિકતા રહી જાય, એનો એક લોભ રહી જાય છે એ આત્માનું. જેમ રાગનો રાગ નુકસાન છે એમાં ધારણા ક્ષોભસમ બૈર્લક્ષી જ્ઞાનની પણ અધિકતા રહેશે આત્મતત્વ. અરે જીવનમાં એટલું તો નિકાલ, હું આત્માને ભૂલો એટલે સર્વસ્વ ભૂલો. આનાથી અધિક બીજું કોઈ મારા જીવનમાં નુકસાન નહીં હોય. પાપના ઉદયે કદાચ અનુકૂળ સામગ્રી ચાલી જશે, પુણ્યના ઉદયે એનાથી અધિક મળી જશે. પણ હું જ્યાં મૂળભૂત મારા અસ્તિત્વને ભૂલી ગયો, સમજવું મેં મારા જીવનનું સર્વસ્વ ખોઈ બેઠો છું. એના માટે આચાર્યદેવ વારંવાર કે એકવાર એ નવ તત્વના ભેદને અભ્યાસ ભલે કર્યો છે પણ એના ભેદને પણ ઓળંગીને એકરૂપ આત્મજ્યોતિને તો બહાર કાઢજે. અને એ કાઢનાર શુદ્ધનય છે. અને અહીંયા એ શુદ્ધનયની એ વ્યાખ્યા આપણને કરે છે કે એ પર્યાયમાં બધા ભેદો છે એ કોઈ સમ્યક દર્શનનો એ વિષય નથી. એનાથી આપણે છેલ્લો 107મા છેલ્લો પેરેગ્રાફ જોઈએ, સ્વભાવ સહિતનું છે ને એમાં. જો એક જ વાતને ગુરુદેવસિંહ કેટલા શબ્દો, ત્રણ શબ્દો કહે છે, વર્તમાન દ્રષ્ટિએ, પર્યાય દ્રષ્ટિ અને એનું નામ જ મિથ્યા એટલે વિપરીત દ્રષ્ટિ છે. કોની વાત આવી? પર્યાયમાં બધું સ્પષ્ટપણું આદિ ઉભું છે અને એમાં એકાકારપણું છે, એમાં જ તે તારું પૂર્ણ અસ્તિત્વ માન્યું છે, એનું નામ શું છે? વર્તમાન દ્રષ્ટિ. વર્તમાન દ્રષ્ટિ એટલે શું? વર્તમાન એક સમયના અસ્તિત્વને, પર્યાય જેટલા જ અસ્તિત્વને, બીજો બોલ છે ને પર્યાય દ્રષ્ટિ, એ પોતાને માને તેનું નામ શું છે? એનું નામ જ મિથ્યા દ્રષ્ટિ. ત્રણેય લિંગ છે. વર્તમાન જેટલું અસ્તિત્વ છે એનું નામ શું છે? પર્યાય દ્રષ્ટિ. અને પર્યાય મૂઢા ક્યાંક આવતું તો હશે, ક્યાંક પ્રવચન સારમાં કુંદકુંદા આચાર્ય દેવે એ ત્રાણુ નંબરની ગાથા જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન શરૂ કરતા કહે છે, પર્યાય, પર્યાયનું જ્ઞાન જુદી વાત છે અને પર્યાયમાં મૂઢ થઈ જવું, એટલું જ પોતાનું અસ્તિત્વ માનું. તો વર્તમાન દ્રષ્ટિ એનું નામ જ પર્યાય દ્રષ્ટિ અને એનું નામ જ મિથ્યા. મિથ્યા એટલે વિપરીત, ખોટી, જૂઠી દ્રષ્ટિ, અભિપ્રાય છે. અને ખરેખર આનું નામ જ શું છે? બીજી રીતે કહીએ તો ક્ષણિકવાદી છીએ આપણે. એમ ન વિચારવું કે આ બધી કોની વાત છે, બીજા કોકની વાત છે, એમ નથી. પોતે પોતાના એક સમયની પર્યાય જેટલું અસ્તિત્વ માન્યો, વર્તમાન દ્રષ્ટિ, આપણે ક્ષણિકવાદી એ છીએ, એની વાત કરી છે. જો એના પછીની બે લાઈન છોડીને, ઘણા ઘણા ધીરજની વાતો છે. છે શબ્દ ઘણા ઘણા, અમે તો ધીરજ છે ને એટલે તો બેઠા છે, જયારે થવાનું હશે ત્યારે. જો એક વિચારવા જેવું, આખો ભાવ ગુરુદેવસે શું લઈ જાય છે? ભાઈથી નિવૃત્તિ ધીરજ છે કે પરિણામોની ધીરજની વાત છે? જેટલો ચંચલિત ઉપયોગ રહેશે એટલી અધિક મહેનત કરવી પડશે. નિર્થક કેટલા કાર્યોમાં આપણે આપણા ઉપયોગને ઢોળી નાખીએ છીએ. ઢોળી તો ખબર હોય ને, એક શાંત તળાવ હોય એમાં એક પથ્થરો નાખે તો શું થાય? ખોટા ખોટા એમાં વમળ ઉભા થાય. નીચે કાદવ ડોળ બેસી ગયો છે ને પાછો શું આવશે? ઉપર આવશે. વગર પ્રયોજનને ઉપયોગને શું કામ ડોળીએ છીએ? શું કામ બહારમાં ચંચલિત કરીએ છીએ? ઉપયોગની સ્થિરતા વગર આ ધીરજ, પ્રણતિની સ્થિરતા વગર, ઉપયોગની સ્થિરતા વગર એ કામ થવાનું નથી. ઘણા ઘણા ધીરજ નહીં. અને એના માટે ગુરુદેવસિંહની વાક્ય છે ને, ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધક્તિ ધૂણી, પછી બે શબ્દો ક્યાં છે? ધગસ અને ધીરજ. એક બહુ જ આપણને બે એકબીજા વિરોધાભાસી લાગતા હશે. અમારે ધગસ કરવી કે ધીરજ રાખવી? શું રાખવી? બે તો ન શક્ય નથી ને. ઉતાવળ એ ધગસ નથી અને પ્રમાદ એ ધીરજ નથી. પૂજ્ય બેનસી એના માટે કે ખોટી ઉતાવળથી કામ નહીં થાય, પણ ખોટી ઉતાવળ એ આકુરતા એ કોઈ ધગસ નથી. ધગસ અંદરનો ખરેખર પ્રાપ્તિનો એક ઉત્સાહ, એક પ્રયત્ન, એક પુરુષાર્થ છે. અને ધીરજ એ કોઈ પ્રમાદ નથી. જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં ધારા ચાલુ રહે એનું નામ ધીરજ છે. વચ્ચે ક્યાંય પણ ભંગ પડ્યો છે એ કોઈ ધીરજ નથી. કાર્ય ક્યારે થશે? પુરુષાર્થી થશે કે ક્રમબદ્ધમાં હશે ત્યારે થશે? કાળલબ્ધી પાકશે ત્યારે? ક્યારે થાય કાર્ય? પાંચ સંગઠનને તું ભેદ પાડે છે એ જ તારી વિપરીતતા છે. પાંચેનું નામ શું કહેવાય છે? સમવાય એટલે શું? સંગઠન. સમ સાથે રહેવાનું સંગઠન છે. અને એમાં આપણે બે શું કરીએ છે? ટુકડા પાડીએ છીએ, ભેદ કરીએ છીએ, એ જ વિપરીતતા છે. ક્રમબદ્ધ કાળલબ્ધિને સ્વીકારનારો પુરુષાર્થી હશે અને પુરુષાર્થીને જ ખરેખર કાળલબ્ધિને ક્રમબદ્ધનો સ્વીકાર હશે. પ્રમાદથી એ ક્રમબદ્ધનો સ્વીકાર નહીં થાય. તો અહીંયા ફરીથી ઘણા ઘણા ધીરજની વાતો છે. કોઈ બહારથી મળી જાય ચીજ ધમાધમ કરવાથી, શું છે ધમાધમ કરવાથી એટલે બહારમાં કંઈક વિકલ્પોના ઉછાળાને કરીએ એનાથી આ વસ્તુ મળી જાય એવી નથી. બહારની વાત નથી, અંદરના વિકલ્પોમાં કંઈક ધારણા જ્ઞાનને વિકલ્પોને એનાથી આ તત્વ મળે એવું નથી. તો એ રીતે એનાથી આગળ આપણે જોઈએ, જેમાં છેલ્લી લાઈનમાં લઈએ, સુભાવ સહિત આત્માને જોતો તે આત્માને કેવો જોયો છે? 108 પાને મોહ સહિત તે જોયો છે પણ તે આત્માને જોયો નથી. શાથી વાત લીધી? આત્માને કેવો જોવો? શુભ રાગ સહિત જોવો. ઘણા થાય ને, અમારે તો બહુ સારી સારી, અમે તો 10 લક્ષણ પર્વ ઉજવીએ, પૂજા સારી થાય, ભક્તિ બધું થાય, અમારે એટલું ઘણું બધું થાય. કોના સહિત જોયો આત્માને? સુભાવ સહિત જોયો, એનો અર્થ લેજે હું આત્માને મોહમય માનું છું. મોહ રહિત થવું હશે તો મોહ રહિત સ્વભાવ સુધી પહોંચવું પડશે. અને એની જગ્યાએ ભૂમિકાના પ્રસંગના થતા શુભરાગના પ્રસંગોની અધિકતા રહે છે. ગુરુદેવસિંહ કહે છે તે મોને જોયો છે, તે મોહ રહિત આત્માને જોયો નથી. હજી એનાથી જોવું હોય તો એક લાઈન છોડી, દુઃખ વાળો તે જોયો છે પણ અંતરદ્રષ્ટિ જોતા દુઃખના સહિત પણ અભાવ, અંદર આનંદ મૂર્તિ છે એને તે જોયો નથી. ક્યાં સુધી લઈ ગયા છે ગુરુદેવસિંહ? ફરીથી શરૂઆત એનાથી કરી, શુભરાગ સહિત જોવો, એનો અર્થ શું થયો? મોહ સહિત જોયો છે ઇઝ ઇક્વલ ટુ દુઃખ વાળો આત્મા જોયો છે, આનંદ મૂર્તિ આત્મા જોયો નથી. તો આનંદ ક્યાંથી થશે? બહુ સુંદર રીતે 14મી ગાથામાં આ રીતે આપણે વિચારીએ તો ઘણા ઘણા જુદા જુદા ન્યાયો આપણને ખ્યાલમાં આવી શકે છે. 5 દ્રષ્ટાંતથી તો આચાર્ય બહુ જ સરળ કરી નાખ્યું છે, પણ એની સાથે સાથે ગુરુદેવસિંહે ભાવ ખોલીને આનંદની પ્રાપ્તિ કરવી છે અને આનંદ સહિત તું આત્માને જોયા કરે છે. ભે અભેદ એકરૂપ આત્મા ગ્રહણ કરવો છે, ગતિ રહિત થવું છે અને ગતિના ભેદવાળો આત્મા જોયા કરે છે. ક્યાંથી તને મળશે આત્મા? તો એ આચાર્યદેવ કહે છે કે છે પર્યાયની સમી, પણ એનાથી તારું કામ એટલાથી થવાનું નથી. કોઈ બીમાર પડ્યો હોય, ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર શું આપે? જઈને તરત જ દવા આપે. તો પેલું શેના માટે ડોક્ટર પાસે શેના માટે જઈએ? દવા લેવા જઈએ છે ને. શું કરશે? તપાસશે, ડાયરી બધું ચેકિંગ ને બધું. શું કામ? એનું કામ, અમને તો બીમાર છીએ અને અમને દવા જોઈએ, સીધી જલ્દી કરો. સાજા થવા માટે ટ્રીટમેન્ટ, અને ટ્રીટમેન્ટ પહેલા તપાસ, ડાયગ્નોસ જેને કહે. કારણ કે તે સિવાય સાચી તને ઉપચાર ટ્રીટમેન્ટ થવાની નથી, અને સાચી ટ્રીટમેન્ટ વગર તું નિરોગ થાય. એમ અહીંયા કહે છે પર્યાયમાં છે બધું, પણ એટલા માત્રથી તારું કાર્ય થવાનું નથી. આપણે એમાં જ અટકી પડ્યા. સરસ બધું રિપોર્ટ લઈ લીધો, બસ હું બીમાર છું નક્કી થઈ ગયું, એનાથી મારી બીમારી મટી જશે. બીમાર છું એટલા માત્ર, બીમાર નથી એવો વિપરીત અભિપ્રાય રહ્યો તો પછી બીમારી ટાળવાનો ઉપાય જ નહીં કરીએ. બીમારી દૂર કરવા પહેલા બીમાર છું એ વાતનો પણ સ્વીકાર કરવો પડશે, ક્યા કારણે છે એ પણ જાણવું પડશે. પણ બીમારીનું જ્ઞાન માત્રથી બીમારી ટળશે નહીં. એના માટે બધા ઘણા છે સમયસારમાં મોક્ષ અધિકાર શરૂ કરતા આચાર્યદેવે શું કીધું? હું કઈ રીતે બંધાણો છો, સેના વાળે બંધાણો છો, એના વિચાર માત્રથી ક્યાંય તને બંધન છૂટવાનું નથી. તારે બંધન તોડવું હશે તો શું કરવું પડશે? શું હાથમાં લેવું પડશે? પ્રજ્ઞા છીણી. ખાલી વિચાર કરવાથી કે એનું બંધન કેમ થયું છે એ ખાલી જાણવાથી કામ થવાનું, એમ અહીંયા કહે છે પર્યાયમાં બધા 5 વિભાવ ભાવો ભેદભાવો છે, એના માત્રથી કામ થવાનું નથી. તારે સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવો પડશે. ચલો એક છેલ્લું વાંચી લે, 108 પાનામાં બીજો પેરેગ્રાફ છે ને, બીજો એટલે પછી, જ્ઞાન રૂપ છે એવા જીવ સ્વભાવની સમીપ, અને સમીપ એટલે અનુભવ. એની એક લાઈન છોડીને, આપ વિના બહારની વાતના ભપકા બધા કેવા છે, મહાડના એટલે સ્મશાનના કેવા છે. હાડકા ગુરદેશી કેતા ને, હાડકામાં શું દેખાય, ચમકે છે નથી ફોસ્ફરસ ની, એમ આવી આત્માના તત્વની વાત જાણ્યા સમજ્યા વગર બાયના સંયોગી કેવા છે, કેવા છે, સ્મશાનના ભભકા જેવા છે. એમાં ક્યાંય તારા આત્માનું અહિત થવાનું નથી. તો આવા આરાધનાના દિવસોમાં આપણને 14મી ગાથા દ્વારા આચાર્ય દેવ અને પૂજ્ય ગુરુદેવશ્રી તારી પર્યાયમાં શું ભજી રહ્યું છે અને એને ગૌણ કરીને તારે ક્યાં પહોંચવાનું છે એ સુંદર આપણને પ્રેરણા આપ.
સહજાનંદે સોજ સ્વરૂપી અવિનાશે હું આત્મ સ્વરૂપ, સહજા નંદેશો સ્વરૂપી અવિનાશે હું આત્મ સ્વરૂપ, સહજાનંદેશો સ્વરૂપી અવિનાશે હું આત્મ સ્વરૂપ, સહજાનંદેશો સ્વરૂપી અવિનાશે હું આત્મ સ્વરૂપ, સહજાનંદે સોદ સ્વરૂપી અવિનાશે હું આત્મ સ્વરૂપ.
આ શરીર સિદ્ધ સ્થાને પ્રાપ્ત સિદ્ધાલયમાં બિરાજમાન રૂસ્પાદી માર્ગ પરમ 24 જીનેન્દ્ર ભગવાનનો જય હો. હાલ વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન સમોસરમાં શોભાયમાન દિવ્યધ્વનિના દાતાર જીવન સ્વામી સિમંદરાજી અજિત વેરે પરંત વીસ વીરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. અદ્ય દિન મંદિરમાં જૈવંતપણે બિરાજમાન શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. દિવ્યધ્વનિના સારભૂત નિત્યબોધક પરમાગમ સમયસાર પ્રવચન સારાદિ સમસ્ત જીનવાણી મહાત્મનો જય હો. સદેહે વિદેહનો પ્રવાસ કરી ભરત ક્ષેત્રના ભવ્ય ભક્તોને જીનવાણી માતના ભેટના કરાવનાર ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવનો જય હો. લાખો કરોડો ભક્તોના તાણહાર અમ ભક્તોને મોહનીના મનસી જગાડનાર સમયસારૂપી મીઠી મધુરી મોરલીના નાદ સંભળાવનાર અનંત અનંત ઉપકારી શ્રી કહનગુરુ દેવનો જય હો. સમયસારૂપી મીઠી મધુરી મોરલીના નાદ સાંભળી જેઓએ અમૂલ્ય તત્વ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એવા સમ્યક દર્શન રત્નશ્રી શોભિત પ્રસમૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. અમૂલ્ય તત્વના વિચારક આત્મસિદ્ધિના પ્રદાતા પરમ કૃપાળુ દેવનો જય હો. આજના ઉત્તમ તપ ધર્મ આરાધના દીનનો જય હો. મહામંગકારી શાશ્વત પર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો જય હો. શ્રી પરમ વિતરાક સનાતન દિગંબર જૈન ધર્મનો જય. હે જીનવાણી ભારતી તો હે જપુ દિન રે, જો તેરા શરણાગ્રહે સો પાવે સુખ ચૈન. જા વાણી કે જ્ઞાન તે સુજેલો કાલો, સો વાણી મસ્તક નમુ સદા દેત હું તો. બોલો દ્વાદશ સંગમય જીનવાણી માતનો જય હો.